કેવું છે? સમ્યક દર્શન નું જોર તો આપણને આગળ આવી ગયું કે જ્યાં સમ્યક દર્શન પ્રગટ થયું તો તેને અમુક પ્રકારના અશુભ ભાવ થતા નથી અને અમુક પ્રકારની ગતિઓના સ્થાનમાં પણ ઉત્પન્ન થવાનું હોતું નથી. અંતરમાં આખા આત્મ સ્વરૂપને અગ્નિ છે ને, અગ્નિ અગ્નિ શું કામ કરે છે? શું છે? પ્રકાશ આપે, સરસ. પછી ઉષ્ણતા બાળે છે, એના માટે સરસ દાહક, પાચક અને પ્રકાશક. એટલે સૌથી પહેલા પાચક, પાચક પ્રકાશક અને દાહક અગ્નિનો એક ધર્મ છે. પચવે છે, જેમ ઓલા અનાજ હોય છે ને એને શું કહે છે? પકવે છે. પછી શું કરે છે? પ્રકાશ આપે છે. અને શું કરે છે? લાકડા આદિને બાળે છે. પાચક, પ્રકાશક અને દાહક એમ આત્માનું સ્વરૂપ કેવું છે? શ્રદ્ધા શું કરે? સમ્યક દર્શન આખા આત્માને સ્વીકારે છે, પચવે છે, આખા શ્રદ્ધામાં એને લઈ લે છે. જ્ઞાન શું કામ કરે છે? પ્રકાશ કરે છે. જેમ અગ્નિ પ્રકાશ કરે છે એમ સમ્યક જ્ઞાન પ્રકાશ કરે છે. અને ચારિત્ર શું કામ કરે છે? દાહક, રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ જે છે, કર્મો છે, તેને બાળવાનું કામ કરે છે. એ સમ્યક દર્શનની તાકાત છે કે આખા આત્માને સ્વીકારી લે છે. એ સમ્યક દર્શનની પર્યાયની તાકાત એવું છે કે ચોથેય ગુણસ્થાને હોવા છતાં આગામી ભવનું જે આયુષ્ય બંધાય છે હંમેશા શુભ ભાવમાં જ બંધાશે. અશુભ ભાવ વખતે એને બંધાશે ને, ભલે ગ્રસ્ત દશામાં હોય, વેપાર ધંધા હોય, રાજપાટ હોય, તો પણ તેનું અશુભ ભાવ વખતે આયુષ્ય નહીં બંધાય. અને એની જે ગતિ છે એ પણ ઉચ્ચ, અમુક જે આપણે પ્રકાર આવ્યું હતું એ પ્રકારે બીજી ગતિઓ તેને હોતી જ નથી. અને એને જે બીજા છે વ્યંતર, મનુષ્ય મરીને તિર્યંચ નરકમાં પણ ન જાય અને મનુષ્ય મરીને સ્વર્ગમાં જાય તો વૈમાનિકમાં જ જાય, જ્યોતિષી વ્યંતર કે ભવન વાસીમાં એ જતા નથી. એવું એનો આખો મહિમા છે કે આખા સ્વરૂપને સ્વીકારે છે, તેની તાકાત એટલી બધી વધી જાય કે એની પરણતી એક શ્રદ્ધાના જોરમાં બધી જ પરણતી સ્વભાવ સન્મુખ વળે છે તો તેને શું કહે છે? સર્વ ગુણાસ્તે સંકિત. સમ્યક દર્શન થતા એક શ્રદ્ધામાં જ શુદ્ધતા થાય છે એમ નહીં, જેટલા જેટલા અનંત ગુણો છે તે બધામાં શુદ્ધતાની શરૂઆત થાય છે. એ સમ્યક દર્શનને તો શું કીધું છે? તે જગ માહી જિનેશ્વર કે લઘુનંદ. કોણે લખ્યું છે એવું? ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમ ચંદન, કેલી કરે શિવ માર્ગ મે તે જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. પરમાત્માનો એને શું કીધું? લઘુનંદન એટલે ખબર છે ને, નાનો પુત્ર. મુનિરાજ શું છે? જ્યેષ્ઠ પુત્ર છે. સમકીતિ કેવા છે? નાનો પુત્ર છે. તે અંતર આત્મા છે. અને આપણે તો આગળ આવી ગયું ને, પે સુરનાથ પણ એને પૂજે છે, વંદન કરે, એની પ્રશંસા કરે છે. એની રત્નકરણ સાવકાચારમાં તો કહે છે કે જીવને સમ્યક દર્શન શું છે? ભવ સાગર પાર ઉતારનાર ખેવટીઓ છે. એ સમ્યક દર્શનની મહિમા તો ઠેર ઠેર શાસ્ત્રોમાં ગાય છે કે આ જીવ મોક્ષ મહલ કી પ્રથમ સિદ્ધિ, મોક્ષ રૂપી મહેલમાં જવું હોય તો પેલું પગથિયું એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની મહિમા કોઈ પણ શાસ્ત્રમાં ઠેર ઠેર વર્ણન કરી છે. સમયસારનો સંવર અધિકાર તો શું લખ્યું? ભેદ જ્ઞાનની પ્રશંસા કરે. આચાર્ય દેવ શું કહે છે? જેને જેને ભેદ જ્ઞાન પ્રગટ થયું એની તો અમે પણ પ્રશંસા કરીએ છીએ, કારણ કે સંવર થવાનો ઉપાય કોણ છે? ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન હિ જ્ઞાન હે બાકી બુરો અજ્ઞાન. એક ભેદ જ્ઞાન પ્રગટ થયું તે જ સાચું જ્ઞાન છે. બધી બકુ કદાચ અગિયાર અંગનું જ્ઞાન હોય તો પણ એ બધું કેવું છે? અજ્ઞાન છે. એ ભેદ જ્ઞાનની મહિમા તો પૂજ્ય ગુરુદેવશ્રી આપણને 45 વર્ષ સુધી સમ્યક દર્શન સમ્યક દર્શન એ જ ગુરુદેવજી આખી જીવનમાં સમ્યક દર્શન અને સમ્યક દર્શનનો વિષય તેની મહિમા દેખાડી છે. કોઈ પણ શાસ્ત્રમાં દર્શન પાઉળમાં એમાં આચાર્યદેવ કુનકુનાચાર્યદેવ સમયસાર બધે મહિમા એનો ગાયો છે. હવે આપણે અભાવ અધિકાર લઈએ છીએ. 314 પ્રશ્ન છે. અભાવ કોને કહે છે? અભાવની વ્યાખ્યા કોઈ કહેશે? અભાવ એટલે શું? ન હોવું, નોન એક્ઝિસ્ટન્સ કે ને તમારે શું ઇંગ્લિશમાં, બરોબર? ન હોવું કોનું? ન હોવું એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં, ન હોવું એક ગુણનું બીજા ગુણમાં, એક પર્યાયનું બીજા, કોઈ પણ એક ભાવનું બીજામાં ન હોવું, એકનું બીજામાં ન હોવું, તેનું નામ અભાવ કહેવામાં આવે છે. અભાવ શબ્દ શું સૂચવે છે? ફરીથી અભાવ શબ્દ શું સૂચવે છે? કે બેપણાને સૂચવે છે, પણ બેપણાની ભિન્નતા સૂચવે છે. નોન એક્ઝિસ્ટન્સ એકનું બીજામાં ન, એનો અર્થ કે બે છે તો એ નક્કી થયું ને. નોન એક્ઝિસ્ટન્સ છે, પણ નોન એક્ઝિસ્ટન્સ સાથે બેની હયાતી, અને બેની હયાતી કેવી? એવી રીતે અનંતની હયાતી. એકમાં અનંતની ન હોવા પણ એકનું બીજામાં કહેતા, એના માટે બીજો કોઈ પણ બીજો છે, તો એકનું બીજામાં ન હોવું એનાથી શું થાય છે? એક પણ છે અને બીજા અનંત પણ છે, દરેક છે, પણ છે કેવા? કે એકમાં બીજામાં નથી. એટલે અભાવમાં એટલે ખાલી નેગેટિવ નથી, નેગેટિવ તો છે એકનું બીજામાં, પણ બેની અસ્તિત્વ પોતપોતાથી સ્વતંત્રપણે છે તેવું એ સિદ્ધ કરે છે. તેનો વ્યાખ્યા કે અભાવ કોને કહે છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં નહીં હોવા પણ તેને અભાવ કહે છે. આ તો એક જેને કહે ને બ્રોડ સેન્સમાં એક પદાર્થ, બાકી એક પર્યાય બીજા પર એ વાત સાથે સમજી લે. એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવા એનો અર્થ શું થયો? બે પદાર્થ છે જગતમાં એટલું તો સિદ્ધ થયું કે નહીં? જો બે પદાર્થ ન હોત તો અભાવ શબ્દ જ ન આવે. અભાવ શબ્દ શું સૂચવે છે? કે જગતમાં બે પદાર્થો તો છે જ, બે પદાર્થો તો એકનું બીજામાં ન હોવું તે વાત એમાં સિદ્ધ થાય છે. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહીં હોવા પણ તેને અભાવ કહેવામાં આવે છે. યુનાઇટેડ નથી, જુદા છે, ભિન્ન ભિન્ન છે. પછી 315 અભાવના કેટલા ભેદ છે? કે ચાર ભેદ છે. પ્રાગભાવ, પ્રદંશ્વાભાવ, અન્યોના ભાવ અને અત્યંતા ભાવ. પ્રાક અભાવ આમ સંધિ છૂટી પાડે એમ, ભાવ ભાવ શબ્દ એટલે એમનો શબ્દ, આ ભાવની વાત છે. સંધિ છૂટી પાડે તો અભાવ શબ્દ આવશે. એની વ્યાખ્યા એક એક ની કરીએ. પ્રાગ અભાવ કોને કહે છે? વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ તેને પ્રાગભાવ કહે છે. કેવી રીતે વાત લેવાની? પૂર્વની પર્યાયનો વર્તમાન નહીં, પ્રાગભાવ અને પ્રદંશાભાવ બેમાં કેવી રીતે લેવાનું? વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ, વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ તેનું નામ પ્રાગભાવ કહેશ, અને વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ તેનું નામ પ્રદંશાભાવ કહેવામાં આવે છે. કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં એક જ દ્રવ્યમાં વાત છે. આ ચાર અભાવ છે, ચાર અભાવમાં આગળ જો કે ડિટેલ આવે છતાં આપણે જોઈ લઈએ. ચાર અભાવમાં પર્યાય સાતના અભાવ ક્યાં સૂચક છે અને દ્રવ્યના સૂચક? પ્રાગભાવ, પ્રદંશાભાવ એ પર્યાય સંબંધીના અભાવ છે, અને અન્યોન અભાવ અને અત્યંત ભાવ કોના છે? નહીં સોરી, અત્યંત અભાવ એક દ્રવ્યનો છે અને ત્રણ પર્યાયના છે. પ્રાગભાવ, પ્રદંશાભાવ અને અન્યોન અભાવ એ ત્રણ કોના છે? પર્યાય સૂચક છે, અને એક અત્યંત અભાવ છે કોનું છે? દ્રવ્ય સૂચક છે. અને એમાં જે પ્રાગભાવ અને પ્રદંશાભાવ છે એ એક જ દ્રવ્યમાં, એક જ દ્રવ્યમાં વર્તમાન અને ભૂત, વર્તમાન અને ભવિષ્ય, પ્રાગભાવ અને પ્રદંશાભાવ એક જ દ્રવ્યમાં લાગુ પડે. અન્યોનો ભાવ કોનામાં લાગે? બે પૂતગલ દ્રવ્યમાં. અને અત્યંત અભાવ? કોઈ પણ બે દ્રવ્ય, કોઈ પણ બે દ્રવ્યમાં અત્યંત અભાવ લાગુ પડે છે. તો પ્રાગભાવની વ્યાખ્યા કરી કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ. આનું કોઈ દ્રષ્ટાંત આપી શકે એક્ઝામ્પલ? આનો પ્રાગભાવનો કોઈ એક્ઝામ્પલ? કોનો કેમાં? વર્તમાન પર્યાયનો દૈની પર્યાયનો દૂધમાં અભાવ. એટલે હંમેશા ધ્યાન રાખવું, શરૂઆત ક્યાંથી કરવી? દૂધનો દહીમાં નહીં, પણ દહીંનો વર્તમાન પર્યાયનો ભવિષ્ય ભૂતકાળમાં અભાવ, તેનું નામ પ્રાગ અભાવ કહેવામાં આવે છે. વર્તમાન જે આપણી અવસ્થા છે, મનુષ્યપણાનો વર્તમાન ભાવ છે, એની પૂર્વ ભાવમાં આ ઉપરથી શું નક્કી કરવામાં આવે છે? શું નક્કી કરે કે આ જે વર્તમાન અવસ્થા નવી થઈ છે, અનાદિની નથી, આ શું નક્કી કરાવે છે? પ્રાગ અભાવ શું નક્કી કરાવે છે? કે વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ હતો, એનો અર્થ શું થયો? આ પર્યાય નવી ઉત્પન્ન થઈ છે. જો ભૂતકાળમાં હતો તો નવી ઉત્પન્ન થવાનો સવાલ નથી. વર્તમાન પર્યાય કેવી છે? નવી ઉત્પન્ન થઈ છે. એ કોઈ અનાદિથી ઇની જ પર્યાય ચાલી આવતી હતી એમ નથી. વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ, દહીંનો દૂધમાં અભાવ. પછી એનાથી આગળ લઈએ તો છાશનો દહીંમાં અભાવ, છાશનો દહીંમાં અભાવ. એટલે વર્તમાન પર્યાયનો જે રીતે માયુર ભગવાન ઉપર અત્યારના ઉતારવું હોય તો કેવી રીતે ઉતારાય? કે સિદ્ધ છે અત્યારના, એ સિદ્ધ દશાનો ભૂતકાળમાં અહીંયા તીર્થંકર અરિયન જે હતા તેમાં અભાવ. એવી જ રીતે સૈનિક રાજામાં ઉતારીએ તો આ પ્રાગ અભાવ કેવી રીતે ઉતારાય? સૈનિક રાજા આ તો કેવી રીતે ઉતારાય? કોનો શેમાં અભાવ? ફરીથી બે વાત ખ્યાલ રાખવાનો, કોનો? નારક પર્યાયનો સૈનિક રાજાની પર્યાયમાં અભાવ, નારક પર્યાયનો મનુષ્યપણામાં અભાવ. સૈનિક રાજાનો નારક પર્યાય નહીં, પર્યાય તો ગઈ છે. આપણને તો કોનું કામ છે? કોઈ એમ કે ને કે આમ તમે લ્યો છે એની કરતા ઓલું લ્યો તો શું ફરક પડે? મારે ભૂતકાળની પર્યાય ને મારે તો શું સિદ્ધ કરવું છે? કે મારી વર્તમાન પર્યાય હું જેવી કરવી, આ એની પાછળનો હેતુ શું છે? કે આ પર્યાય હંમેશાની ચાલી આવ્યો નથી, તારે વર્તમાન તું નવી કરે છો, તારે કેવી પર્યાય પ્રગટ કરવી તારા હાથમાં છે. આ એમ આમ થાય હવે શું થાય? ભૂતકાળથી આવી પર્યાય ચાલી આવતી હશે, મારા હાથમાં શું નવું કરવું? એમ નથી. તારી તે સમયની વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ હતો, તે નવી ઉત્પન્ન કરી છે. તો નારક દશાનો સૈનિક રાજા નરકમાં છે ને, નરક દશાનો સૈનિક રાજાની મનુષ્ય પર્યાયમાં અભાવ, તેનું નામ પ્રાગભાવ કહેવામાં આવે. અટપટું નથી લાગતું ને? છે તો સહેલું જ છે. આની પાછળનો આપણને હેતુ વર્તમાન સિદ્ધ કરવું છે. વર્તમાન પર્યાય કેવી છે? સ્વતંત્ર સિદ્ધ કરવી છે. કે જે જે પર્યાય તારે કરવી છે કોના હાથમાં છે? તારા હાથમાં છે. ભૂતકાળમાં આવી આ પર્યાય હતી, ભૂતકાળથી ચાલી આવે છે, મારે શું નવું કરવું? એમ નથી. તો દરેક પર્યાય સમય સમય વર્તમાન નવી થાય છે, એ શું સૂચવે છે? પ્રાગ અભાવ. વર્તમાન પર્યાયનો એટલા માટે પહેલે વર્તમાનથી લેવું, વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ, પૂર્વ પર્યાયમાં અભાવ, તેનું નામ પ્રાગભાવ કે. હવે પ્રધ્વંસાભાવ, એક દ્રવ્યના વર્તમાન પર્યાયનો તે દ્રવ્યના આગામી ભવિષ્યની પર્યાયમાં અભાવ. એમાં વર્તમાનથી લીધું, વર્તમાનનો ભૂતકાળમાં અભાવ પ્રાગભાવ, વર્તમાનનો ભવિષ્યમાં અભાવ, તેનું નામ પ્રધ્વંસાભાવ. આ એક જ દ્રવ્યમાં બે પર્યાય હોય, એક જ દ્રવ્યમાં વર્તમાનનો ભૂતકાળમાં અભાવ તે પ્રાગભાવ, તે જ દ્રવ્યમાં વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ, તેનું નામ પ્રદંશાભાવ. એક દ્રવ્યના વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યના આગામી ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને પ્રદંશાભાવ કહે છે. પ્રાગભાવ અને પ્રદંશાભાવ બંને એક જ દ્રવ્યની પર્યાયોને લાગુ પડે છે. પ્રદંશાભાવ ઉપરથી આપણને શું શીખવાનું મળે કે અત્યારના વર્તમાન પર્યાય થી ભવિષ્યમાં રહેવાની નથી. આ વર્તમાન પર્યાય ભવિષ્યમાં તો શું થવાનું છે? અભાવ થવાનો છે. વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં શું થવાનો છે? એટલે આ અજ્ઞાન આપણે કેટલો સમય રહેશે? કેટલા સમય રહેશે અજ્ઞાન? બસ બીજા સમય જ્ઞાન થઈ જશે. જા કેટલું સહેલું, જેમ ઉત્પાદ વયમાં શીખતા હતા, આપણું અજ્ઞાન એક જ સમયનું, વર્તમાનનું અજ્ઞાન એ ભવિષ્યમાં શું થવાનું છે? અભાવ થવાનો છે. આટલું તો સહેલું કામ કરી દીધું. હવે શું જોવે? પ્રાગભાવ ને પ્રદંશાભાવ કેટલું સહેલું કામ કરે છે કે તારું વર્તમાનનું અજ્ઞાન અનાદિથી ચાલ્યું છે એવું એમ નહીં સમજતો. વર્તમાન તું નવું નવું કરે છે એ એમ દેખાડે. કાર્ય અનાદિનું નથી. કોણ દેખાડે છે? પ્રાગભાવ. પ્રદંશાભાવ શું દેખાડે છે? કાર્ય અનંત કાળ નહીં રે. પ્રાગભાવ શું દેખાડે છે? કાર્ય અનાદિનું નહોતું, તે નવું કર્યું છે. અને પ્રદંશાભાવ શું દેખાડે છે? કાર્ય કાયમ નથી રહેવાનું, અનંતકાળ રહેવાનું નથી, પણ ક્યારે? ભવિષ્યમાં તેનો અભાવ થવાનો છે. વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ. સંસાર પર્યાયનો ક્યારે અભાવ થશે? બસ આટલું સહેલું છે. બીજા સમયે મોક્ષ થશે એમ નહીં, બીજા સમયે. આટલું સહેલું છે. સંસાર પર્યાયનો, આ વર્તમાન સંસાર પર્યાયનો ક્યારે અભાવ થવાનો? ખુરશાદ કરશો કે ન કરશો, બીજા સમયે અભાવ થવાનો. પછી તમે જયારે નવી કરશો જુદી વાત છે. પ્રદંશાભાવ શું દેખાડે છે? કે વર્તમાન સંસાર પર્યાયનો ભવિષ્યમાં બીજા સમયે જ અભાવ થવાનો છે. પછી બીજા સમયે કેવી કરી તારા પુરુષાર્થ ઉપર હતા, પણ આનો તો અભાવ. હવે આનાથી સહેલું બીજું શું કરવું છે? એ જ છે, ઉત્પાદ વય છે, દેખાડે છે. પણ આનાથી આને જીવને એક ખ્યાલ આવી જાય કે મારી પર્યાય આવીને આવી જાણે અનંતકાળ રહ્યા કરશે. ભૂતકાળથી આવીને આવી પર્યાય મારી થયા કરે. આટલું સહેલું. કોઈને જઈને એમ કહે ભાઈ સંસાર એક સમયનો, તો કોઈને આશ્ચર્ય લાગશે ને. અરે ભાઈ સંસાર તો અનાદિનો, કેદી ટળશું. બીજે બધે કેવી રોદણા કે ને ગુજરાતીમાં શું કે રોદણા અત્યાર સુધી રહ્યા કરે, ભાઈ અનાદિનો સંસાર છે, ક્યારે છૂટશે ને શું કરશે. અહીંયા કે છે સંસાર એક સમયનો છે, નવો તે ઉત્પન્ન કર્યો છે, તે અનાદિનો છે ને અનંતકાળ રહેવાનો નથી. ભૂતકાળમાં તેનો અભાવ હતો ને ભવિષ્યમાં પણ તેનો અભાવ. આવું કોને થવાનું? ભવિ કે અભવિને? કોઈને. વર્તમાન મતિ જ્ઞાનનો ભવિષ્યમાં શ્રુતજ્ઞાનમાં અભાવ, શ્રુતજ્ઞાનનો કેવળજ્ઞાનમાં અભાવ. કેવળજ્ઞાનની એક સમયની પર્યાયનો કેવળજ્ઞાનની બીજી સમયની પર્યાયમાં અભાવ. આવી એક એક પર્યાયની સ્વતંત્રતા દેખાડી. દરેક સમયની પર્યાય કેવી છે? સ્વતંત્ર સત છે. સત હોય કેવું હોય? અહેતુક નિરપેક્ષ હોય. તે સમયનું તે પર્યાય તે પોતે સત છે. તે પોતે પોતાથી ઉત્પન્ન થયું છે. ભવિષ્યમાં અભાવ ત્યાર સમય નેવું પર્યાય નવી પર્યાય થશે. એનો આપણે લઈએ 318. શ્રુત જ્ઞાન વર્તમાનમાં છે કોઈને. હવે તેમાં બે અભાવ લગાડવાનો છે, પ્રાગભાવ અને પ્રદંશાભાવ. કેવી રીતે લગાડી શકો? જવાબ તો હવે જોવાની મને એમ લાગે જરૂર નહીં રે. આટલું તો હવે છતાં કોઈ હજી પૂછી શકે ન સમજાણું, પણ જવાબ તો વાંચ્યા વગર હવે તો એટલું શરૂ કરવું પડશે ને. ફરીથી ક્રમ ક્યાંથી લેવાનો એ જોવાનો. શ્રુત જ્ઞાન નો મતિ જ્ઞાનમાં આવવા, મતિ જ્ઞાન નો શ્રુત જ્ઞાનમાં નહીં. શ્રુત જ્ઞાનનો વર્તમાનમાં શ્રુત જ્ઞાન છે હંમેશા. આ બે માં આમાં આપણે ખરેખર ફરીથી આપણે વાત લઈએ, અહીંયા સિદ્ધ શું કરવું છે? વર્તમાન પર્યાય ને, એટલે લેવાનું ક્યાંથી? વર્તમાન. એટલા માટે લખ્યું શ્રુજ્ઞાન વર્તમાનમાં. તો હવે શ્રુજ્ઞાન ને વર્તમાનમાં પિકઅપ કરવાનું. એ શ્રુજ્ઞાન ભૂતકાળમાં હતું નહોતું, કારણ કે મતિ જ્ઞાન હતું. તો શ્રુત જ્ઞાન નો મતિ જ્ઞાનમાં અભાવ, એનું નામ શું કહે છે? પ્રાગ ભાવ કહે છે. હવે પ્રધ્વંસા ભાવ કેવી રીતે? શ્રુત જ્ઞાન નો કેવળ જ્ઞાનમાં અભાવ, અથવા બીજી શ્રુતજ્ઞાનની, અથવા તો કેવળ શ્રુતજ્ઞાન મટીને કેવળ જ્ઞાન જો થાય તો એ શ્રુત જ્ઞાનની પર્યાય નો કેવળ જ્ઞાનની પર્યાયમાં અભાવ, તેનું નામ પ્રધ્વંસા ભાવ કહેવામાં આવે છે. એનો અર્થ શું થયો? કે વર્તમાન સંસાર છે એનાથી ડરવું નહીં, એનો ભવિષ્યમાં તો અભાવ થવાનો છે, નાશ થવાનો છે. બીજી તારે નવી પર્યાય તું સિદ્ધની કેવળ જ્ઞાનની તું જરૂર પ્રગટ કરી શકે છે. અજ્ઞાનની અજ્ઞાન દશા, સંસાર દશા કાયમ રહેવા સર્જાયેલું નથી, ભવિષ્યમાં તેનો અભાવ થવાનો છે. આટલું સરસ આપણને આ શીખડાવી દે છે. હવે શું છે, જૈન ધર્મ અઘરું છે કે સહેલું છે? 319. હવે ફરીથી દહીં ને વર્તમાન પર્યાય લઈને એમાં બે ઉતારો. દહીં, દહીં ને કહે ને કડ, એ તો બધાને થાય ન થાય, આ તો એક છે ને શ્રુજ્ઞાન પૂર્વક સીધું કહેવાય, અથવા આપણે શ્રુજ્ઞાન પછીનું શ્રુજ્ઞાન થાય તો પણ એમાં અભાવ કહી શકાય, પણ આ તો શ્રુજ્ઞાન પછી કેવળ જ્ઞાનની વ્યાખ્યા. હવે આ કોણ ઉતારી દે? કઈક દહીં ને વર્તમાનમાં લેવાનું, એમાં બે અભાવ ઉતારવાના. દહીં નો દૂધમાં અભાવ, સિમ્પલ વાત, દહીં નો દૂધમાં અભાવ, તેનું નામ પ્રાગ ભાવ. અને દહીં નો છાશમાં અભાવ, તેનું નામ, હવે તો મને એમ લાગે કોઈ આ એક આ જો સમય સમયની પર્યાયનું આપણે ધ્યાન, જે વખતે દહીં છાશ લેતા હોય ત્યારે શું વિચારવું કે આની તે સમયની પર્યાય કેવી છે? પોતપોતાની નવી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. એ દહીં કાંઈ કાયમનું નહોતું, દહીંની પર્યાય કેવી છે? નવી ઉત્પન્ન થઈ. અને દહીં કેવું છે? કાયમ રહેવાનું નથી, એને ભવિષ્યમાં તેનો અભાવ થવાનો છે. દહીંનો પૂર્વ પર્યાય દૂધ હતો, તો તેમાં દહીંનો અભાવ, વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ, દહીંનો દૂધમાં અભાવ તેનો પ્રાગભાવ છે, અને છાશ તે દહીંનો ભવિષ્યનો પર્યાય છે. તો છાશમાં દહીંનો અભાવ, દહીંનો છાશમાં અભાવ તે પ્રધ્વંસા ભાવ છે. હવે આપણે પૂરું કરીએ અન્યનો ભાવ, નહીં પછી આપણે લેશું. કોને? મુનિ દશા સિવાય આવી આરખ વૃદ્ધિ ન હોય. મુનિ છઠ્ઠા ગુણસ્થાન હોય ત્યાં જ હોય છે. જેવી રીતે મનપર્ય જ્ઞાન હોય છે એ ક્યારેય ગ્રસ્ત દશામાં હોતું નથી, મુનિરાજને જ હોય છે. એવી રીતે આ વૃદ્ધિ પણ મુનિરાજને જ હોય છે. એવું કઈ નથી, બીજા પણ ગયા હતા ના, પૂજપાદ આચાર્ય દેવ ગયા હતા, એ પણ વાત આવે છે. એક્સેપ્શન નથી, પણ આવું બનવું બહુ રેર બનતું હોય છે કે કોઈ પણ આચાર્ય અથવા મુનિરાજ સદેહે વિદેહમાં જાય, એવી શક્યતાઓ તો બહુ ઓછી હોય. એમાં આવા સમર્થ આચાર્ય ગયા હતા એટલા માટેની બહુ સામાન્ય આમ બન. ચોક્કસ આપણા ભાગ્ય તો હતા જ, ત્યારે તો આચાર્યદેવને આટલે બધી શાસ્ત્રો રચીને આપણા ઉપર તો ઘણી કરુણા કરી છે. તો હવે આપણે વાત થઈ પછી જે તેજસ વર્ણના છે એમાંથી કયું શરીર બને છે? તેજસ શરીર. ભાષા વર્ણનામાંથી શું બને છે? શબ્દો બને છે. આત્મા એ શબ્દોને રચતો નથી કે બીજા પૂતગલા ઔદારિકથી જીભથી પણ ભાષા નીકળતી નથી. મનોવર્ણામાંથી શું બને છે? મન. કેવું મન બને છે? આઠ કમળના આકાર, ખીલેલું કમળ જેમ હોય એવા પ્રકારના દ્રવ્ય મન, જળ મનની રચના થાય છે અને કર્મવર્ણામાંથી શું બને છે? આઠ કર્મોનો જથ્થો જે હોય છે, તે આઠ કર્મોનો જે જથ્થો છે તેનું નામ કર્મણ શરીર, અને કર્મણ શરીર છે તે કર્મવર્ણામાંથી બને છે. આ પ્રકારે પૂતગલની વાત પૂરી કરી. પૂતગલનું પૂરું કર્યું હતું. હવે 265 પ્રશ્ન છે, 82મું પાનું છે. જીવની પર્યાયો વિશે આપણે આવ્યા છીએ. પૂતગલની વાત પૂરી થઈ હતી એના પર્યાયોની. 265મો પ્રશ્ન છે, 82 પેજ નંબર. જ્ઞાન ગુણના ક્યાં ક્યાં પર્યાયો છે એ આપણે આગળ થોડુંક આવી ગયું છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ મન અને કેવળ જ્ઞાન, આ બધી વાત તો આગળ ગુણના અધિકારમાં આવી ગઈ છે. એ સમ્ય જ્ઞાનના પર્યાયો છે. સમ્યક એટલે સાચી, અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ મિથ્યા જ્ઞાનના પર્યાય છે. એવી રીતે જ્ઞાન ગુણની આઠ પર્યાય છે. પાંચ પ્રકારની સમ્યક સાચી પર્યાય છે અને ત્રણ પ્રકારની અજ્ઞાનની પર્યાય. એમાં કેવળ જ્ઞાન, મન પર્ય જ્ઞાન, સુ અવધિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાન અને સુમતિ જ્ઞાન એ સમ્ય જ્ઞાન. તો આમાં ત્રણ લીધા, કુમતિ, કુશ્રુત ને કુઅવધિ. એ રીતે કુ મન પર્ય કેમ ન લીધું? કેમ, એમાં શું વાંધો? કેવળ જ્ઞાન તો ન હોય, પણ જેમ કુમતિ, કુશ્રુત ને કુઅવધિ લીધું એમ કુ મન પર્ય જ્ઞાન કેમ ન લીધું? કારણ કે મુનિરાજને જોઈ છે એટલે એમાં અજ્ઞાનતાનો સવાલ નથી. જયારે અવધિ જ્ઞાન તો અજ્ઞાનીને પણ હોય છે અને દેવ અને નારકીને તો હોય છે. માટે ત્રણ એ રીતે લીધા, આઠ પર્યાય થઈ. ઉપરોક્ત આઠ પર્યાયમાં સ્વભાવર્થ પર્યાય અને વિભાવર્થ પર્યાય ક્યાં ક્યાં છે? ઉપરની જે આઠ પર્યાય કીધી એમાં સ્વભાવ, એમાં પેલા એક વિચાર કરીએ, એમાં વ્યંજન પર્યાય કેટલી છે? ઉપલી આઠ પર્યાયમાંથી એકેય નથી. કેમ? કારણ કે આ કોઈ જ્ઞાન ગુણની પર્યાય, કે પ્રદેશત્વ ગુણની પર્યાય, આકારની પર્યાય નથી, માટે વ્યંજન પર્યાય તો છે જ નહીં. હવે કહે છે સ્વભાવ કઈ ને વિભાવ કઈ, તો કેવળ જ્ઞાન સ્વભાવર્થ પર્યાય છે. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન એ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તો વિભાવ છે, અપૂર્ણ હોવાથી. પણ અને તે ચાર પર્યાય સમ્યક હોવાથી તેને એક દેશ સ્વભાવર્થ પર્યાય પણ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાનની અપેક્ષા તમે વિભાવ કહી શકો, પણ એ સમ્ય જ્ઞાનની પર્યાય હોવાથી તેને એક દેશ સ્વભાવ પર્યાય પણ કહી શકાય છે. અને કુમતિ ને કુશ્રુત તો વિભાવ અર્થ પર્યાય છે. હવે આ બધું મતિ જ્ઞાનના ભેદને આઈ થિંક વધારે ડિફિકલ્ટ પડશે, આપણે સીધું આગળ થોડું જમ્પ કરવું પડશે. આપણે અહીં આવી જઈએ 87 પેજ ઉપર 278 પાનું, થોડુંક ચારિત્રનું લઈએ. કારણ કે આ જેને કોઈ વાંચવું, વાંચીને પોતાની રીતે જ લે, પ્રશ્ન હોય તો પછી જોશું, બાકી અઘરું પડે એવું. 278 પ્રશ્ન છે. ચારિત્ર ગુણની પર્યાય કઈ? આપણે જ્ઞાનની લીધી, હવે ચારિત્રની લઈએ છે. ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય કઈ કઈ છે? તો કે ચાર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર ને યથાખ્યાત ચારિત્ર. આપણે છ ડાળામાં જેમ આવી ગયું એની સાથે આ વાત ટેલી થશે. એમાં એક એકની હવે વ્યાખ્યા કરે છે કે સ્વરૂપ આચરણ ચારિત્ર. આચરણ, આચરણ એટલે એકાગ્રતા થવી, લીનતા થવી, સ્થિરતા થવી. તો એના ચાર પ્રકાર પડે છે, સ્વરૂપ આચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર ને યથાખ્યાત. એની એક એક વ્યાખ્યા. સ્વરૂપ આચરણ ચારિત્ર કોને કહે છે? નિશ્ચય સમ્યક દર્શન થતા આત્માના અનુભવ પૂર્વક આત્મ સ્વરૂપમાં અનંતાનુબંધી કસાયોના અભાવ સ્વરૂપ જે સ્થિરતા હોય તેને સ્વરૂપ આચરણ ચારિત્ર કહે છે. બીજું યાદ ન રહે તેટલું યાદ રાખવું. ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન થતા જે ચારિત્ર થાય તેનું નામ સ્વરૂપ આચરણ ચારિત્ર કહે છે. સ્વરૂપ આચરણ ચારિત્ર કેટલામ ગુણસ્થાને હોય છે? ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન થતા થાય છે. અને ત્યારે ક્યાં કસાયનો અભાવ છે? અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો અભાવ થયો. મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક દર્શન થયું. અનંતાનુબંધી કસાયનો નાશ થઈને સ્વરૂપ આચરણ ચારિત્ર ચોથે ગુણસ્થાને થાય છે. એટલે સિમ્પલ બધી વ્યાખ્યા કદાચ ન યાદ રહે તો ચોથે ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર. પછી બીજું દેશ ચારિત્ર. નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની કંઈક વિશેષ શુદ્ધિ થતા એક તો અનંતાનુબંધી ગયો છે ને હવે બીજો કયો જ્ઞાય છે? અપ્રત્યાખ્યાના વર્ણી કસાયના અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને દેશ ચારિત્ર કહે છે. સમ્યક દર્શન ચોથે ગુણસ્થાને થયું, પછી પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર કહેવામાં આવે છે. દેશ થોડું જેને આપણે હમણાં અણુવ્રત લીધા ને, અણુવ્રત ગુણવ્રત ને શિક્ષાવ્રત, તો ત્યારે પાંચમા ગુણસ્થાને દેશ એટલે થોડું ચારિત્ર થાય છે. સમ્યક દર્શન કરતા વધારે અને મુનિરાજ કરતા ઓછું. સમ્યક દર્શન સ્વરૂપ આચરણ છે, એમાં વૃદ્ધિ થઈ એનું નામ દેશ ચારિત્ર, મુનિરાજ કરતા તે ઓછું છે. અને એમાં બે કસાયનો અભાવ થાય, અનંતાનુબંધીનો હતો જ, હવે અપ્રત્યાખ્યાના વાણીનો અભાવ થાય. આ શ્રાવક દશામાં વ્રતાદિરૂપ શુભ ભાવ હોય છે. શુદ્ધ દેશ ચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહાર વ્રતથી બંધ થાય છે. આ દેશ ચારિત્ર છે એ ક્યાં ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની નિર્મળ પર્યાય છે. અને એની સાથે જે વ્રત થાય છે શુભ ભાવ રૂપ છે. જે દેશ ચારિત્ર છે કના રૂપે છે? ધર્મ રૂપે છે, ચારિત્ર રૂપે છે. અને એની સાથે 12 પ્રકારના જે વ્રત છે તે શુભ ભાવ રૂપ છે. બે જુદા છે. આ જે દેશ ચારિત્ર છે એ કઈ બંધનનું કારણ નથી. એ તો ચારિત્ર ગુણ એટલે કીધું શુદ્ધ પર્યાય છે, એ તો છૂટવામાં મદદ કરે છે. પણ એની સાથે જે 12 પ્રકારના વ્રત હોય છે તે બંધ થાય છે. નિશ્ચય ચારિત્ર વિના સાચું વ્યવહાર ચારિત્ર હોઈ શકે નહીં. હવે ત્રીજો પ્રકાર સકલ ચારિત્ર, ટોટલ ચારિત્ર. નિશ્ચય સમ્યક દર્શન સહિત જો ત્રણેયમાં કઈ કન્ડિશન મૂકી છે? નિશ્ચય સમ્યક દર્શન નથી તો સ્વરૂપ આચરણ ચારિત્ર પણ નથી, દેશ ચારિત્ર પણ નથી ને સકલ ચારિત્ર પણ નથી. નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની શુદ્ધિની વૃદ્ધિ તથા અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના કસાયના ઉભાવપૂર્વક ઉત્પન્ન ભાવલિંગી મુનિપદને યોગ આત્માની શુદ્ધિ વિશેષને સકલ ચારિત્ર કહેવામાં આવે છે. સકલ ચારિત્ર ક્યારે હોય છે? મુનિ દશામાં ત્રણ કસાયનો અભાવ, સ્વરૂપ આચરણ થતા અનંતાનુબંધી જાય છે, દેશ ચારિત્ર થતા અપ્રત્યાખ્યાનવાણી કસાય જાય છે, અને હવે મુનિદશા આવતા પ્રત્યાખ્યાન કસાયનો પણ અભાવ થાય છે. પ્રત્યાખ્યાનના વર્ણિ કસાય એક એક વધતું જાય, પેલા અનંતાનુબંધી જાય, પછી અપ્રત્યાખ્યાનના વર્ણિ કસાય જાય, પછી પ્રત્યાખ્યાનના વર્ણિ કસાય જાય છે. તો એ ત્રણ પ્રકારના કસાયના ઉભાવપૂર્વક મુનિદશામાં આવું સકલ ચારિત્ર ક્યાં હોય છે? મુનિદશામાં. કોઈ કે મુનિ તો થઈ ગયા છે પણ હજી કસાય એવો ને એવો રહે છે તો એ મુનિદશા જ થતી નથી. 28 મૂળગુણ પાડે એટલે મુનિદશા નથી, ત્રણ કસાયનો અભાવ થાય તો મુનિદશા છે. જેમ 12 પ્રકારના વ્રત પાડે તો શ્રાવક દશા, કે બે કસાયનો અભાવ થાય તો શ્રાવક દશા થાય. બે કસાયનો અભાવ થવો જોઈએ, ચારિત્રમાં શુદ્ધિ થવી જોઈએ. એમ ચારિત્રમાં શુદ્ધિની વિશેષ થાય, જેને સમયસારમાં શું કહે છે, મુનિને કેવો સુખ હોય છે, આનંદ કેવો હોય છે? પ્રચુર સ્વસંવેદન. આનંદ કેવો છે? પ્રચુર એટલે ઘણો. જેમ દરિયામાં ભરતી આવે તો પાણી કેટલું આમ ઉછળતું હોય, એમ મુનિરાજને શું થાય? દુઃખ હોય ને, કેમ વન જંગલમાં એકલા રહે, ઠંડી ગરમી બધું, ત્યાં ક્યાં જોવા જાય? ઠંડી છે ગરમી ક્યાં જોવે? વેધર જોતા હશે કે નહીં ક્યાંય? તો એને આનંદનો ઉછાળો છે કે ત્રણ કસાય નાશ થઈ ગયા અને આત્મામાં પ્રચુર આનંદ પ્રગટ થયા છે, તો તે મુનિરાજ સકલ ચારિત્ર હોય છે. જે શ્રાવક દશામાં દેશ ચારિત્ર છે તે શુદ્ધતા રૂપે છે, સાથે જે 12 પ્રકારના વ્રતનો વિકલ્પ છે તે રાગ રૂપે છે. પાંચમી ગુણસ્થાને બે પ્રકારની દશા હોય, આત્મામાં સ્થિરતાપૂર્વક બે કસાયનો અભાવ થયો તો તે ચારિત્રની શુદ્ધતા છે, જેનું નામ દેશ ચારિત્ર નામ પડે. અને સાથે 12 પ્રકારના વ્રતનો, પાંચ અણુવ્રત ગુણવ્રત શિક્ષાવ્રતનો જે વિકલ્પ છે તે રાગરૂપ હોવાથી, પુણ્યરૂપ હોવાથી બંધનું કારણ બને છે. એવી જ રીતે મુનિદશામાં ત્રણ કસાયના અભાવપૂર્વક ચારિત્રમાં જે શુદ્ધતા થઈ છે તે તો નિશ્ચય ચારિત્ર છે, જે મોક્ષ માર્ગ છે. અને સાથે મુનિપદમાં 28 મૂળગુણનો જે સ્વભાવ થાય છે તે વ્યવહાર સકલ ચારિત્ર છે, તે સ્વભાવ રૂપે છે અને તે બંધનું કારણ છે. બે સાથે હોત પણ જ્યાં એટલે પહેલા સમયે જે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે જે ચારિત્ર છે, પછી સમય સમય ચારિત્રમાં વૃદ્ધિ તો થતી જ હોય છે. એને એ તો ઉપયોગમાં નથી, બાકી વેદન તો એ જ સમયે શરૂ થઈ જાય છે. વેદન જ્ઞાનનો ઉપયોગ છદ્મસ્થનો કેટલા સમયે કામ કરે છે? અસંખ્ય સમય. પણ વેદન તો તે જ સમય શરૂ થઈ જાય છે ને, વેદન તે જ સમય શરૂ થાય છે. ના, એ તો પુરુષાર્થ ઉપર આધાર છે. એ તો કોઈ એવો તીવ્ર પુરુષાર્થ કરે તો ચોથું પાંચમું તરત જ છઠ્ઠું સાતમું લઈ અને 48 મિનિટમાં ઉપયોગ ટકાવી રાખે તો કેવળ નામ થઈ જાય. એ તો પોતે બાકી એને નિજરા શરૂ થઈ ગઈ છે. જ્ઞાનીને નિજરા શરૂ થઈ હોવા છતાં ગુણસ્થાન બદલવાની નિજરા એ તો ક્યારેક થાય ક્યારેક ના થાય, વર્ષો સુધી ન તો ચોથે ગુણસ્થાને રે. એનું એક સરસ આવે છે કે કદાચ કોઈ પંચમ ગુણસ્થાન વર્તી હોય અને અશુભ રાગમાં હોય અને ચોથે ગુણસ્થાન વાળો શુભ રાગમાં હોય, નિજરા કોને વધારે? ઓલો અશુભ ભાવમાં છે તો પણ, કારણ કે તેને બે કસાઈનો ત્યાં તો અભાવ થઈ ગયો છે. એટલે ચોથે ગુણસ્થાને પુરુષાર્થ શરૂ થઈ ગયો છે, નિજરા શરૂ થઈ ગઈ છે, પણ એ નિજરાની વૃદ્ધિ એવી થવી જોઈએ કે આખું ગુણસ્થાન બદલે, એવું તો જયારે પુરુષાર્થ કરે ત્યારે બને. બાકી નિજરાની શરૂઆત તો થઈ ગઈ, પણ ગુણસ્થાન બદલી નાખે એવો પુરુષાર્થ એવી નિજરા તો એ કરે ત્યારે થાય, ના કરે તો વર્ષો સુધી થઈ શકે. નિશ્ચય ચારિત્ર આત્મા આશ્રિત હોવાથી તે મોક્ષ માર્ગ છે અને ધર્મ છે, અને વ્યવહાર ચારિત્ર પરાશ્રિત હોવાથી ખરેખર બંધ માર્ગ છે, ધર્મ નથી. જ્યાં જ્યાં આત્માની સ્થિરતારૂપ સ્વરૂપાચરણ ચારિત્ર દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર છે તો આત્માની લીનતા છે, સ્થિરતા છે, એ તો મોક્ષ માર્ગ છે. પણ સાથે જે પુણ્ય છે, સ્વભાવ છે, વ્રતનો વિકલ્પ છે, એ કેવો છે? બંધ માર્ગ છે. હવે ચોથો યથાખ્યાત ચારિત્ર નિશ્ચય સમ્યક દર્શન સહિત. આ તો એક હોવું જ જોઈએ, કારણ કે સમ્યક દર્શન એ શું છે? ધર્મનો મૂળ છે, પાયો છે. મૂળ નથી, પાયો નથી તો ચારિત્રરૂપી ધર્મ, ચારિત્રરૂપી વ્રત થઈ શકતું નથી. નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધતા થતાં કસાયોનો સર્વથા અભાવ, ઓલામાં થોડો થોડો હતો, પેલામાં એક કસાય, પાંચમામાં બે, છઠ્ઠે સાતમે ત્રણ, અને યથાકાત થતા બધા સંજલનના પણ ક્રોધમાનમાં અલમનો સર્વતા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને યથાખ્યાત. યથાખ્યાત એનો અર્થ શું છે? યથા એટલે જેવું, ખ્યાત એટલે પ્રસિદ્ધ થવું. જેવું ચારિત્ર અંદરમાં છે શક્તિરૂપે, તેવું પર્યાયમાં પૂર્ણપણે ખીલી જવું, પ્રગટ થઈ જવું. યથા જેવું અને ખ્યાત એટલે પ્રગટ થવું, પ્રસિદ્ધ થવું, તો તેનું નામ યથાખ્યાત ચારિત્ર. કેટલામ ગુણસ્થાને હોય છે? બારમે ગુણસ્થાને, ત્રણ કસાયના, ચારેય કસાયના અભાવપૂર્વકે થાય છે ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધતા. મુનિ દશામાં ત્રણ કસાયનો અભાવ હતો, પંચમ ગુણસ્થાને બે કસાય અને ચોથે ગુણસ્થાને એક કસાય. આ રીતે ચારિત્રની ક્રમે ક્રમે વૃદ્ધિ થાય. શ્રદ્ધામાં કેવી રીતે ફરક પડે છે? પહેલા ગુણસ્થાને થોડીક શુદ્ધતા, બીજે ત્રીજે, તો શ્રદ્ધામાં એવું બને છે કાં પૂરેપૂરી અશુદ્ધ અથવા કાં પૂરેપૂરી શુદ્ધ, એમાં આવા ક્રમ પડતા નથી. જ્યારે ચારિત્રમાં ક્રમ પડે છે અને એટલા માટે આ ગુણસ્થાનો આવે છે. ચોથે ગુણસ્થાને એક કસાયના પૂર્વકની શુદ્ધતા, જેનું નામ સ્વરૂપાચરણ છે. પાંચમા ગુણસ્થાને બે કસાયના અભાવપૂર્વક દેશ ચારિત્ર. છઠ્ઠે સાતમે ત્રણ કસાયના અભાવપૂર્વક સકલ ચારિત્ર. અને પછી ચારેય કસાયનો અભાવ થતા યથાખ્યાત ચારિત્ર પ્રગટ
થાય છે. આ રીતે ચારિત્રની પર્યાયોની વાત કરી. બારમે આમ તો અગિયારમે થાય છે, પાંચ તો અગિયારમાંથી પડે છે એટલે આપણે બારમે, કારણ કે ત્યારે સંજલનનો જે લોભ છે એ ક્યારે દસમાના છેલ્લા ગુણ સ્થાને ચાલો જાય છે. બારમે ગુણસ્થાને પૂર્ણ વિતરાગતા હોય છે, મૌન અપા, અને સર્વજ્ઞ પણ તેરમે ગુણસ્થાને. બારમે ગુણસ્થાને આવતા જ પૂર્ણ વિતરાગતા થઈ જાય. પેલા જીવ પૂર્ણ વિતરાગ થશે અને પછી સર્વજ્ઞ થશે. પૂર્ણ જ્ઞાન પણ ક્યારે પ્રગટ થશે? પૂર્ણ વિતરાગ થશે. તો રાગી ને પૂર્ણ જ્ઞાને પ્રગટ નથી થતું. ઈ શું દેખાડે? ઈ રાગ છે, જ્ઞાન ને ઘાતે છે. ઈ રાગ છે, જ્ઞાન ને ઘાતે. જ્યાં સુધી રાગ હશે ત્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રગટ નહીં થાય, અને પૂર્ણ રાગ ચાલ્યા જતા પૂર્ણ જ્ઞાન પ્રગટ થયા વિના રહેશે ને. એટલે બારમે ગુણસ્થાને પૂર્ણ વિતરાગતા, મૌન અભાવ એનું નામ છે ને. એટલા માટે બારમા ગુણસ્થાન નામ શું છે? ક્ષીણ મો ગુણસ્થાન. મૌન નાશ થયો, રાગનો નાશ થઈને પૂર્ણ વિતરાગ. તો આ રીતે ચારિત્રની પર્યાયની વાત કરી, પેલા જ્ઞાનની વાત કરી, અને શ્રદ્ધાની પેલા વાત આવી ગઈ છે, મિથ્યા અને સમ્યક કેવી પ્રકાર. હવે મને એમ લાગે 283 પ્રશ્ન કોઈ જવાબ જોયા વગર આપે તો મજા આવશે. પુસ્તકમાં જવાબ જોયા કે નીચેના બોલ ક્યાં ક્યાં ગુણના પર્યાય, ક્યાં પર્યાય છે? ખાલી એક શબ્દ આવે એ કઈ છે? અર્થ પર્યાય છે, વ્યંજન પર્યાય, સ્વભાવ કે વિભાવ. બહુ ઇઝી છે ગોતવાનું, કઈ અઘરું તો નથી. અવાજ, અવાજ શું છે? પેલા તો એમ વિચાર કરીએ, અવાજ અર્થ પર્યાય છે કે વ્યંજન પર્યાય? વિભાવ અર્થ પર્યાય, ક્યાં ગુણની ને ક્યાં દ્રવ્યની? ઉદગલ દ્રવ્યની, પણ ક્યાં ગુણની? ભાષા વર્ણનાની. કોઈ એક પર્ટીક્યુલર ગુણની પર્યાય નથી, કારણ કે શબ્દ શેમાંથી નીકળે છે? ભાષા વર્ણામાંથી. તો એ અવાજ શું છે? વિભાવ અર્થ પર્યાય છે. ભાષા વર્ણામાંથી થયેલી વિભાવ અર્થ પર્યાય, પૂદગલ દ્રવ્યની વિભાવ અર્થ પર્યાય. પછી પડઘો શેપ તો હોય, આપણે તો એ મુખ્યત્વે આકાર જે પર્ટીક્યુલર દેખાડે તો લેશું, નહીં તો આમ તો એનો આકાર વિચાર કરીએ એ તો આપણે જોતા નથી. બાકી લ્યો તો સાથે દરેક સાથે સંકળાયેલી જ હોય છે, એટલે આમાં તો લીધું છે. અને તે સ્કંદનો આકાર, તે વિભાવ વ્યંજન, પણ મુખ્યત્વે આપણે જે વિચાર કરીએ તો આપણે એનો અર્થ પર્યાય તરીકે પડઘો. પડઘો એટલે ઇકો, એ તો સેમ જ થયું એટલે. પછી પ્રતિબિંબ, પડછાયો. હા, પડછાયો એ શું છે? પેલા તો એ શું છે? અર્થ પર્યાય કે વ્યંજન પર્યાય? અર્થ પર્યાય ને વ્યંજન પણ, કારણ કે પડછાયામાં તો આપણે કલર પણ જોઈએ સાથે આકાર પણ, એટલે અર્થ પર્યાય તરીકે લઈએ, વ્યંજન પર્યાય. પછી કેવી છે? સ્વભાવ કે વિભાવ? વિભાવ છે. અને ક્યાં ગુણની છે? રંગ ગુણની. અર્થ પર્યાયનો વિચાર કરીએ તો એ રંગ ગુણની છે, આકારનો વિચાર કરીએ તો પ્રદેશ સત્વ. પછી પ્રતિબિંબ, પ્રતિબિંબ ઇમેજ એ શું છે? સેમ જ થયું, એની જેવું જ થયું. સૂર્યનું વિમાન, સૂર્યનું વિમાન છે ને એ શું છે? એ પણ પ્રકાશ દેખાય છે ને, રંગ. સૂર્યનું વિમાન પણ શું દેખાય છે આપણને? પ્રકાશ. અને પ્રકાશ એ શું છે? રંગગુણની પર્યાય છે ને, માટે આની જેમ જ આવે છે. પડઘો એ ભાષા વર્ણનામાં, ઇકો ઇકો. ઘડિયાળના લોકલનું, લોલકનું હાલવું એનું શું છે? ક્રિયાવર્તી શક્તિનીય છે. કેવી છે? વિભાવ અર્થ પર્યાય પૂદગલની છે. દુઃખ, દુઃખી શું છે? વિભાવ અર્થ પર્યાય કોની? જીવના ક્યાં ગુણની? સુખ ગુણની. જીવના સુખ ગુણની વિભાવ અર્થ પર્યાય છે. મોક્ષ, મોક્ષ क्या गुण ने मोक्ष ने क्या गुण ने पर एटल नक्की थयो के कोई एक पर्टिक्युलर मोक्ष ही कोई एक खास गुण नी पर्याय नथी पण बधा गुणों नी पूर्ण शुद्ध पर्याय नु एक कॉमन नाम तेनु आपणे मोक्ष कहे छे अने केवल ज्ञान ई नहीं केवल ज्ञान शू छे ज्ञान गुण आवशे एमां केवल ज्ञान ई शू छे अर्थ पर्याय के व्यंजन पर्याय स्वभाव जीव ना ज्ञान गुण नी स्वभाव अर्थ पर्याय ने केवल ज्ञान कहेवामां आवे छे एनो जवाब लई लईए आपणे अवाज ते पुद्गल द्रव्यना भाषावरना रूप स्कंदमाथी उत्पन्न थयेल ध्वनि रूप पर्याय छे भाषा निकळी स्कंदमाथी निकळे एकलो छूटो परमाणु कोई दी शब्द रूपे न पण में हमेशा स्कंद बने तो ज एमाथी भाषा निकळे छे तो अवाज ते पुद्गल द्रव्यना भाषारूप स्कंदमाथी उत्पन्न थयेलो ध्वनि रूप पर्याय छे एक पुद्गल परमाणु ध्वनि रूपे पणमतो नथी आवो सहज स्वभाव छे કે ભાષા વર્ણય કેવી છે સ્કંધની જ પરે એક છૂટો પરમાણુ કોઈ દી ન પણ તેથી તે કોઈ ખાસ ગુણનો પર્યાય નથી પણ સ્પર્શ ગુણના કારણે થયેલ સ્કંદનો વિશેષ પ્રકારનો પર્યાય છે અને તે સ્કંદનો આકાર છે વિભાવ વ્યંજન પર્યાય છે અવાજ જે છે તે વિભાવ અર્થ પર્યાય છે એનો આકાર વિચારીએ તો તે વિભાવ વ્યંજન પર્યાય પૂદગલની છે પડઘો પણ ઉપર મુજબ ભાષા વર્ણાથી ઉત્પન્ન થયો કારણ કે સ્કંદ બન્યું ને સ્કંદની વિશેષ પર્યાય છે જે ના એમ નહીં કારણ કે જે ભાષા જે નીકળે શબ્દ નીકળે છે કયો છે છૂટો પરમાણુ કે સ્કંદ અને સ્કંદ શેના કારણે બને સ્પર્શને કારણે બને સ્કંદ એટલા માટે કાનમાં સ્પર્શાય કે એવો કયો અર્થ એના માટે નથી પણ સ્કંદ જ જે બની છે એના કારણે બને સ્પર્શને કારણે સ્કંદ બનતો હોય છે એટલા ઉપર ભાષા વર્ણાથી ઉત્પન્ન થયેલ સ્કંદરૂપ પર્યાય અને તેનો આકાર છે વિભાવ વ્યંજન પડછાયો અને પ્રતિબિંબ પૂદગલ દ્રવ્યના વર્ણગુણનો વિભાવ અર્થ પર્યાય છે સૂર્ય વિમાન પૂદગલ દ્રવ્યના અનેક સ્કંદોનો અનાદિ અનંત પિંડ છે સૂર્યમાં જે તેજ પ્રકાશ છે તે વર્ણગુણનો વિભાવ અર્થ પર્યાય છે આપણે માનતા હોય સન છે તો સન ઈ શું છે સૂર્ય દેવોનું વિમાન છે અંદર દેવો રહે છે આપણે જેમ માનીએ કે સૂર્ય તો બધું એનર્જી સોર્સ આપે છે નાશ ને એવું નથી સૂર્યલોકમાં એમાં લખ્યું જો સૂર્યલોકમાં વસનારા જ્યોતિષી દેવનું નામ પણ સૂર્ય છે અને એ કદાચ ઘણાને ખ્યાલ હશે હિન્દુમાં એમાં સૂર્ય નમસ્કાર કરવામાં આવતા હોય છે જોયા છે ને નદીમાં ઉભા શા માટે એવું કહ્યું કારણ કે જે ચક્રવર્તી હોય ને એની આઈ સાઈટ ક્યાં સુધી પહોંચી શકે કે સૂર્ય ચંદ્રમા જે જીનબિંબ હોય ને એમાં બિરાજમાન પ્રતિમા સુધી જોઈ શકે નવાય લાગે ને આવું કઈ હોતું હશે તો ઈ સવારના હંમેશા ઉઠીને મહેલના અગાસીમાં આવે અને સૂરજ જોઈને ત્યાં નમસ્કાર કરે કારણ કે એને ત્યાં બિરાજમાન શાશ્વત પ્રતિમા દેખાતી એની કોપી હવે બીજા લોકો કરવા માંડ્યા કે સવારના ઉઠીને સૂર્ય નમસ્કાર કરે છે એવું જ છે એનું જે તળિયું છે ને સૂર્યનું વિમાન એનું તળિયું એવું પ્રકાશિત છે ત્યાં બેઠેલા ગરમી નહીં લાગે એટલે એના નિમિત્તે આ પૃથ્વી ઉષ્ણ થાય ત્યાં કઈ ઉષ્ણતા નથી એના નિમિત્તે આ પૃથ્વીના પરમાણુઓ ઉષ્ણ રૂપે થતા હોય છે જૈન મંદિર જ નહીં ત્યાં તો જ્યોતિષમ બીજો કોઈ હોય જ નહીં ને અનાદિના અકૃત્રિમ જીન પ્રતિમાઓ મંદિરો શાશ્વત પ્રતિમા દેવગતિ નામ કર્મના ધારાવાહી ઉદયને વસવર્તી સ્વભાવ વડે તે દેવ છે હવે આપણને દેખાવે તો કરવા ને તો ભાવનાથી કરવા ને તો ભાવનાથી જો બે રીતે દેખા તો જરૂર કરવા ન દેખાય તો ભાવનાથી કરવું પણ ઓલા લોકો કરે એવી રીતે નહીં એવી ભાવના જેમ અહીંયા આપણે સ્થાપના કરી નંદીશ્વરની એનું કરીએ છીએ ને એમ કરવું ભાવનાથી છું સાંજે કરે છે ના આ લોકો જનરલી તો સવારના સૂર્ય નમસ્કાર કરે છે ઉગતા સૂર્યનો પછી ઘડિયાળના લોલકનું ચાલવું તે પૂદગલ દ્રવ્યની ક્રિયાવર્તી શક્તિને કારણે ગમનરૂપ વિભાવવર્ત પર્યાય છે લોલકનું ચાલવું કેવું છે ક્રિયાવર્તીની કેવી છે વિભાવ કારણ કે સ્કંદ છે દુઃખ તે જીવ દ્રવ્યના સુખ ગુણનો આકુલતા રૂપ વિભાવટ ફર્યા. મોક્ષ તે જીવ દ્રવ્યના બધા ગુણનો, જો એક ગુણ નહીં, મોક્ષ બધાનો સ્વભાવ અર્થ પર્યાય અને પ્રદેશત્વ ગુણનો સ્વભાવ વ્યંજન પર્યાય છે. કેવળનાની જીવ દ્રવ્યના જ્ઞાન ગુણનો પરિપૂર્ણ સ્વભાવ અર્થ પર્યાય છે. હવે આ બધાને શબ્દો ખાસ અટપટા લાગતા એના માટે છે. અનાદિ અનંત શું કહેવાય, સાદી અનંત શું કહેવાય, અનાદિ શાંત કહેવાય ને સાદી શાંત કોને કહેવાય, એના સરસ અર્થો છે. અને ચાર પર્યાયમાં આપણે વિચાર કરીએ તો જીવમાં જે સ્વભાવ અર્થ પર્યાય છે ચારમાં કઈ કહેવાય, અનાદિ અનંત કહેવાય, સાદી અનંત કહેવાય, અનાદિ શાંત કહેવાય, સાદી શાંત કહેવાય. જીવનો સ્વભાવ અર્થ પર્યાય સાદી, હા પર્યાય તો પ્રગટ સાદી અનંત. સ્વભાવ અર્થ પર્યાય કેવી કહેવાય, જીવની સ્વભાવ અર્થ પર્યાય કેવી કહેવાય, સ્વભાવ અર્થ પર્યાય કે સ્વભાવ વ્યંજન પર્યાય જીવમાં કેવી કહેવાય, સાદી અનંત. પૂતગલમાં સ્વભાવ અર્થ ને સ્વભાવ વ્યંજન પૂતગલમાં સાદી શાંત, કારણ કે અનાદિ નથી હોતું, હોય છે ને પાછા વિભાવ થઈ જાય, એટલે પૂતગલમાં જે સ્વભાવ અર્થ ને સ્વભાવ વ્યંજન છે કેવી છે, સાદી શાંત. ચાર દ્રવ્યમાં જે છે સ્વભાવ અર્થ ને સ્વભાવ વ્યંજન કેવી છે, એ અનાદિ અનંત છે, કારણ કે ચાર દ્રવ્યમાં તો અનાદિ અનંત છે. એનો અર્થ આપણે પછી લેશો. હવે વિભાવ પર્યાય લઈએ. જીવમાં વિભાવ અર્થ પર્યાય ને વિભાવ વ્યંજન પર્યાય એ કેવી છે, ચારમાંથી શું આવશે, કોઈને બીજો જવાબ દેવો છે, કઈ છૂટ છે, લે આમ કઈ એક બધું બીજો ઓપ્શનલ, ચાર માંથી એક જ નહીં લેવાનો, બીજા વિચારવાના. કઈ વિભાવ અર્થ પર્યાય ને વિભાવ વ્યંજન પર્યાય જીવમાં, એ જા પેલા તો જીવ, જીવમાં શું આવશે, વિભાવ અર્થ ને વિભાવ વ્યંજન ચાર માંથી શું આવશે, એક તો જવાબ આવ્યો અનાદિ શાંત, બીજો કોઈ છે, અનાદિ અનંત. એટલે બે માં જીવમાં બે પોસિબિલિટી રહેશે, જે ભવી જીવ છે સમ્યક સંજ્ઞાન પ્રાપ્ત કરશે તો એના માટે અનાદિ શાંત, અને જે નહીં કરે એના માટે અનાદિ અનંત, બે આવે શકે ને. અને પૂતગલમાં વિભાવ અર્થ ને વિભાવ વ્યંજન પર્યાય સાદી અનંત, સાદી શાંત, બે એના માટે સાદી શાંત છે. અને ચાર દ્રવ્યોમાં શું છે જ નહીં, પછી અનાદિ અનંત ક્યાં આવ્યો, પછી ચાર દ્રવ્યોમાં તો એક જ ખાલી બે સ્વભાવ અનાદિ અનંત છે, થોડી વાંધો નહીં. તો જીવમાં શું થયું, જે સ્વભાવ અર્થ ને સ્વભાવ વ્યંજન છે કેવી છે, સાદી અનંત છે. જે વિભાવ પર્યાય છે કેવી છે, અનાદિની છે, પણ કોઈને શાંત થઈ જાય છે, અભવીને અનાદિ અનંત રહે છે. પૂતગલમાં સ્વભાવ કે વિભાવ અર્થ કે વ્યંજન બે સાદી શાંત છે. ના એવું તો છૂટા હાવ હંમેશા જ રહેતા, એવું તો મેં નથી સાંભળ્યું, મેં તો નથી સાંભળ્યું, હોય તો નહીં, એટલે ખ્યાલ હોય તો કહેવાની છૂટ છે. જ્યાં સુધી ખ્યાલ છે એવું નથી કે પૂતગલ અમુ એવા પરમાણુ છે હંમેશા છૂટા જ રહેશે એવું બહુ સાંભળ્યું નથી. મહાસ્કંદનો સામાન્ય રીતે એવું સાંભળ્યું, સ્કંદમાં પરમાણુ આવજા રે, સ્કંદ સ્કંદ રૂપે રે, એના પરમાણુઓ આવતા એવું સાંભળ્યું છે. એટલે જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં, બીજું કોઈ હોય તો છૂટ છે. એટલે આપણે આગળ આવી ગયું ને કે અર્થ પર્યાય કોને કે, પ્રદેશત્વ ગુણ સિવાયના બાકી બધા ગુણની પર્યાયનું નામ અર્થ પર્યાય છે, અને પ્રદેશત્વ ગુણની આકારની જે પર્યાય તેનું નામ વ્યંજન પર્યાય, અને જે બીજાના નિમિત્તથી થાય તેનું નામ વિભાવ કહેવાય, અને બીજાના નિમિત્ત વગર થાય તેનું નામ સ્વભાવ પર્યાય કહેવામાં આવે છે. એવા ચાર પ્રકાર આપણે આવી ગયા છે. આઈ થિંક આ 284મો પ્રશ્ન આપણે પછી કાલે વિસ્તારથી એને લેશું.